मंगलमूर्ति महाप्रभु सहजानंद सुखरो भक्ति धर्म सुत श्री हरि समरूप सदायनु परम दयालु छो तमे श्री कृष्ण सर्वाधे प्रथम तमने प्रणमु नामु हरि शी ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो
गुरु जी के चार प्रकार ना भक्त हो छे एक तो कोई पण साधु अथवा असाधु બધાને વિશે ભેખને વિશે ભગવાન માનીને તેની સેવા કરતા હોય. બીજા પ્રકારના એવા હોય કે સાધુ
બધાનો અવગુણ,
બધા બધા કોઈ પણ સાધુ સારો નથી એમ માનીને એને વિશે એ કોઈને કોઈ સંતને માને નહીં. ત્રીજો પ્રકાર એ છે કે સારા જે સાચા સંતો હોય એને ઓળખીને એની સેવા કરે ને એને સોંપાઈ જાય. અને ચોથો પ્રકાર એ છે કે કોઈને માને નહીં, નહીં મોડા સાધુ સાથે ફાવે, સારા સાધુ સાથે ફાવે જ નહીં. તો ગુરુજી કે એમાં જે ત્રીજા નંબરના કીધા કે સાચા સંતને ઓળખીને એને સોંપાઈ જાય તો એને ભગવાન 100% મળે છે, અને પહેલા નંબરના કીધા એને ઉપર પણ ભગવાન કૃપા કરીને એને મળે છે.
ગુરુજી કે નાભાજી જેવા જે કોઈ ગ્રંથકાર હોય એણે સમાજમાંથી અને સંતોમાંથી સારું સારું જોઈને ગ્રંથો લખ્યા હોય તો એનાથી જીવનું કલ્યાણ થાય. પણ દુનિયામાં ઘણા બુદ્ધિશાળી કહેવાતા હોય અને પડદાફાશ કર્યો હોય, ધર્મનું પડદાફાશ કરેલા હોય, પણ એનાથી એણે જે ગ્રંથો લખ્યા હોય એનાથી જીવનું કલ્યાણ થાય નહીં. જ્યારે નાભાજી જેવાથી એણે ગ્રંથો લખ્યા હોય એનાથી જીવનું કલ્યાણ થાય.
કાલવર્ણી મહારાજ ગોપાલદાસ પાસે ગયા ત્યારે એમને કીધું કે તમે મને બધું શીખવાડો યોગાભ્યાસ, હું દ્રઢ અભ્યાસ કરીશ. પછી ગુરુજી કીધું કે જે અભ્યાસી હોય એ જ પામે છે. ગુરુજી કે આપણે પહેલા નંબરનો અભ્યાસ તો અખંડથી રાખવાનો કરવો, અને પછી હું આત્મા છું બ્રહ્મ છું એવો અભ્યાસ કરવો, અને પછી પંચવિષયને તુચ્છ અને નાશવંત માનવાનો અભ્યાસ કર્યા કરવો.
કાલકથામાં ગોપાળ યોગીના ગુણો આવ્યા હતા કે એમને ભગવાન સિવાય કોઈની આશા નહોતી અને માયિક સુખોથી તદ્દન ઉદાસ હતા.
કોઈ પણ વાતનો નિરંતર અભ્યાસ કર્યા કરે તો એ વાત સિદ્ધ થાય.
આ લોકમાં પાંચ પ્રકારના મનુષ્ય કયા? સંત સ્વામિનાપો
ગુરુજી ગઈકાલે કીધું હતું કે એક નંબરના છે તે મહાદત જેવા, જે સાધુ ગમે તે હોય સાધુને ભાળે એટલે એની સેવા કરે. બીજા નંબરને કીધા કે જે સાધુ કો છે જ નહીં સારા, પેપરમાં બધું વાંચીને એના પરથી નફરત હોય એલર્જી હોય સાધુની, એવા બે નંબરના. ત્રણ નંબરના કહેતા ગુરુજી સારા બુદ્ધિશાળી છે તે સારા સાધુ ઓળખી અને ખૂબ સેવા કરે અને સમર્પિત થઈ તન મન ધન બધું એને અર્પે છે. અને ચોથા નંબરને કહેતા જે તાંત્રિક ને એવા જે સાધુ હોય એની સાથે જ એને ગમે, મંત્ર જંત્રવાળા. અને પાંચ નંબરને ગુરુજી કીધું કે જે અલિપ્ત છે, જે સાધુથી આવ સારા કે મોળા એને કાંઈ એ નજરમાં નથી.
વાહ વાહ સુંદરજી, તમે તો સરસ બધું વર્ણવ્યું. એક ગાયે ઠેઠ સુધી આવી ગયા. પાંચ પ્રકારમાં વન નંબરના કયા? ચિદ્દાકાશને આવો.
એક નંબરના, ત્રીજા નંબરના છે. એક નંબરના કે જે સારા સાધુ હોય એને ઓળખી અને એને સોંપાઈ જાય, તન મન ધન એને અર્થે કરી રાખે.
વાહ વાહ. ટુ નંબરના?
ટુ નંબરના એ કે જે બધામાંથી અવગુણ જોયા કરે કે આનું આમ છાપામાં આવ્યું હતું ને આનું આમ છાપામાં આવ્યું હતું ને આવા છે ને તેવા છે ને એવું બધું જોયા કરે.
મહાદત જેવા છે એ બીજા નંબરના, કે બધામાં ગુણ લઈ અને એનું સેવન કરે એનું એ કલ્યાણ થાય, દયાવસાદ. સમજાણ? અને બાકીના ત્રણના ફળ એવા છે કે જે સાધુને વિશે ભાવ રાખે છે એનું તો કોઈ દી કલ્યાણ જ નથી થતું. પણ એ લોકો પંડે હારા હોવાથી એને કોઈ બધું ઝાઝું દુઃખ આવે એવું ન થાય, પણ કોઈ કારણવશાત સાધુની એલર્જી થઈ ગઈ છે એટલે આ ઘરે એટલે સાધુનો લાભ તો એને ક્યારેય ન મળે. અને ચોથા જે નબળા સાધુના જ ગોઠિયા છે એ તો બહુ દુઃખી થાય. અને પાંચમા તો અડતે જ કોઈ દી આવતા નથી, કાંઈ વાત જ નથી એને. નનિંદા અને ટીકા અને લેવા અને દેવા અપની ધૂન મેં મસ્ત હે. રાજાએ વર્ણી સિવાયના સાધુઓને કાઢી હું કામ મૂક્યા? એમ
મહારાજ જે બગીચામાં રહેતા હતા ત્યાં સારા સારા વૃક્ષો હતા, આંબા બધા ત્યાં આંબાની ડાળે ઝૂલા બાંધ્યા હતા. ત્યાં રાજકુમારી ઝૂલવા માટે રોજ આવતી હતી અને એને બહુ શણગાર સજા હોય એની સખીઓની સાથે ત્યાં આવતી હતી. તે બધા અસાધુ હતા, એ બધા રાજકુમારીને જોઈ અને મોહ પામતા. એની વૃત્તિઓ જોઈને રાજકુમારી ઓળખી કે આ ખળ અસાધુ છે. એ વાત પછી એની
માતાજીને
રાણીને કહી કે આપણે બગીચામાં જે આપણે સાધુ રાખીએ છીએ જમાડીએ છીએ સીધા આપીએ છીએ, પણ એ બધા અસાધુ છે. એક વર્ણી છે એ જ ખરા સાધુ છે અને એ મહાનિષ્કામી છે. પછી રાણીએ રાજાને વાત કરી. પછી રાજાએ બધો વિચાર કરી અને કે આવા અસાધુની સેવા કરી કાંઈ ફળ થાય નહીં. જે બધાને રાજ એના જે માણસોને બોલાવી અને કીધું કે આને બધાને રજા આપી દો, ન જાય તો ડરાવીને પણ રજા આપી દેજો, જે કાંઈ વાસણ બજરીને આપ્યું હોય એ પણ લઈ લેજો. બધાને કાઢી મેળ્યા.
વાહ, નીલકંઠે જઈને શોખું કઈ નહીં. વર્ણીએ નીકળવાની તૈયારી કરી ત્યારે રાજાએ શું કહ્યું?
મહાદત્ત રાજાએ વર્ણીને કીધું કે હું આપનો દાસ છું અને અમારા જે કયા સેવકો નોકર ચાકર અને હાથી ઘોડા જે કાંઈ છે એ બધું આપને અર્પણ. આ રાજ તમારું, તમે એના માલિક, તમે અહીંયા રોકાવ, અમે તમને નહીં જવા દઈએ, એવું કીધું.
સરસ સરસ. રાણીએ વર્ણીને ભગવાનના રૂપમાં કેમ જાણ્યા? બોલ્યા વિમલ ને આપો.
કારણ કે જેમ જેમ ભગવાનને માન આપતા હતા તેમ તેમ તે ઉદાસ રહેતા હતા, એટલે એમને એવું રાણીને એવું હતું કે ભગવાન જેવો ગુણ આવા કોઈ નામ હોય નહીં.
મારો બેટો હું જ્યાં નીકળ્યો સભા જીત્યો. અજીતે અબલા પાંખે ભગવાનનું જેમ જેમ સન્માન કર્યું, જેમ જેમ ખાન પાન રાજ બધું અર્પવા માંડ્યા, તેમ તેમ ઉદાસ થવા લાગ્યા. બે કુંવરીઓ આપવા માંડ્યા તો પણ નીલકંઠ વર્ણી ઉદાસ થયા. ત્યારે જાણ્યું આ બહુ મોટા છે. વજન પડી ગયો, વજન સમજાણ. ગોપાલ યોગીને શ્રી હરિએ એમનું પોતાની પાસે આવવાનું કારણ શું કહ્યું?
ગોપાલ યોગી એવું કીધું કે આવા નિર્જન વનમાં ભગવાન સિવાય કોઈ આવી શકે નહીં, માટે તમે પરમેશ્વર છો.
શ્રી હરિનું ગોપાલ યોગી પાસે જે આવવું તેનો હેતુ ગોપાલ યોગીએ શું જાણ્યો? કે શ્રી હરિ આ હેતુ ત્યાં મારી પાસે આવ્યા છે. ઘનશ્યામ ભગતને આપો.
ગોપાલ યોગીએ એવું માન્યું કે આપ પરમેશ્વર જગતના આધારરૂપ છો અને મારું કલ્યાણ કરવા માટે આવ્યા છો, એવું માન્યું.
શ્રી હરિ અષ્ટાંગ યોગ શીખવા માટે ગોપાલ યોગીને શું તૈયારી બતાવી? નંદ કિશોરજીને આપો.
મહારાજે ગોપાલ યોગીને કહ્યું કે તમે મને અષ્ટાંગ યોગ શીખવો, ગમે એટલું તેટલું કઠણ પડશે તો પણ હું કરીશ, અને કદાચ દેહ પડી જાય તો તેની મને પરવા નથી.
ગુડ, આ તૈયારી બતાવી. શરીર બાબતના બધા ભય પહેલેથી છોડી દીધા છે મહારાજ. કે કાલની કથામાં ભગવાન ક્યાંથી ક્યાં સુધી આવ્યા અને વચ્ચે ક્યાં ક્યાં થઈને ગયા?
મહારાજ બોટોલપુરથી ચાલ્યા, તે ઘોર વનમાં થઈ અને જ્યાં નદીના તટ ઉપર ગોપાલ યોગી રહેતા હતા એ વનમાં પહોંચ્યા ગોપાલ યોગી સાહેબ.
મહારાજ પુલાશ્રમથી ફરતા ફરતા બુટલપુર આવ્યા, પછી નેપાળના કાઠમંડુ શહેરમાં આવ્યા, કેપિટલમાં. કાઠમંડુ, એના રાજાનું નામ શું હતું? ધનજી દાદાના
ભાઈના રાજાનું નામ રણબહાદુર છે.
શાબાસ, એને બધા ગુરખા કે. ભગવાન ચીન દેશમાં ગયા હતા કે નહોતા ગયા? દાદાના બો બોલે, છોકરાએ નામ પાડ્યું પતંગ વાળાને. અમે ક્યાં દાદા મને આપી, તમારે શું કરીએ? હાલો બોલો.
ચીન દેશમાં મહારાજ નહોતા ગયા
તો એ શું કર્યું? હું
બસ ખાલી એની સામું જોયું.
સામું જોયું છે ને, એમાં અત્યારે આગળ બોલ. પડખેટ નીકળ્યા ને સામું જોયું, દુનિયાભરની માર્કેટ તોડી નાખી. 10 રૂપિયામાં પંખો આપે. ગોપાલ યોગી કઈ જગ્યામાં રહેતા હતા, ત્યાં બધું વાતાવરણ કેવું હતું એનું કોઈક વર્ણન કરો. પેલા ઘનશ્યામ ભગત ના આપો.
ગોપાળ યોગી રહેતા, એને બાજુમાં મોટું સરોવર હતું, ફરતી નદી હતી, મોટો વડ હતો, ત્યાં ગોપાળ યોગી રહેતા.
હાથીના ટોળે ટોળા ફરતા,
હિંસક પ્રાણીઓ, હાથીના મોટા ટોળે ટોળા.
હા, એવું હતું. થોડેક દૂર બહુ હાથીઓ હતા. હે, હા, ત્યાં માણા નતું જોઈ શકતું, પણ ઓલા ભરવાડ લોકો આવ્યા હતા ઢોર સારવા. આપણે કહેવું તો પડે, ત્યાં જ રહેતા, દૂધ દેતા, ચોખા હોય લાવતા, ખીર મેઠ. બ્રહ્મ સ્વામીને તો અમારે ઉત્સાહ બહુ ને, એમાં એવું આવતું છે. આપણને હતા ખરા ભરવાડ, એટલે આમ સામાન્ય માણસો નહોતો જઈએ ટાઈમ ગમે તે. કોઈ હિંમતવાળા હોય તો જાય, પડાવ બડાવ નાખે, ઢોર બોર સારે. નાણાં ક્યાંથી જઈએ કે જો ને, કેટલો સિંહનો ત્રાસ. એટલે જો ત્યાં કોઈ સિંહ આવતા જ નહોતા 10 કોસમાં, તો એટલે માલધારીનો ઢોર બોરને કોણે કંદડતું હતું? એટલે વૈદ્ય હોય ને, વૈદ્ય એ કોઈ પણ ઔષધિનું કે ફળનું કે એનું વર્ણન કરે ને, તેવા બધા ગુણો એમાં નાખી દે. એ જો વર્ણન કરવા માંડે, બીટ, બીટમાં શું આવે? બીટના પાંદડા, મૂળિયા, રંગ, કયા દેશમાં થાય, ક્યાં વધુ થાય, ક્યાં ઓછા થાય, કેટલી પ્રકારના બીટ, કેવડા થાય, નાના મોટા, અને એમ કરતા કરતા બધા સદગુણો બીટમાં ફિટ કરી દે. સમજ્યા? બીટ ખાવાથી આંખીઓમાં તેજ આવે, બીટ થવાથી કાન ખુલી જાય, બીટ ખાવાથી ઝાડો ખુલી જાય, બીટ ખાવાથી આ થાય ને તે થાય ને, એવું વૈદ્યનું હોય. હા, એલચી વૈદ્ય, એલચીમાં બધા ગુણો આવે, બધા રોગ માટે એલચી જ માટે. કોલેસ્ટ્રોલ ઘટે, બીપી બધું તમારું નોર્મલ થાય, આ છે તે છે ફલાણું, એલચી ખાઓ. મરી, હા હા, મરી ખવારો, એટલે એકવાર મરી ગયો હોય તો બેઠો થઈ જાય, મરી ખવાયું હોય, એવા બધા ગુણો મરીમાં આવે. હા, એમ છે વૈદ્યોનું, એમ છે. અને વિદ્વાનો છે ને, એ જ્યારે કોઈનું વર્ણન કરવા જાય ને, તે બધું એમાં જ નાખી દે. એની હિંમત જ બહુ હોય આ બધા વૈદ્યોની, વિદ્વાનોની. સમજાણું? આ વ બધા બહુ જબરા. એવું ભાઈ સ્વામિનારાયણ સંહિતામાં લખ્યું છે, શાસ્ત્ર પ્રમાણ વાત છે, દેવચરણ સ્વામીએ લખ્યું 2067ના ભાદરવા મહિનાની સુધી 9મી. આજે હરિજયંતી છે, ઉપવાસ વ્રત કરવું, મંગળવાર છે, તારીખ 6/9/2011. પૂર બીજો ને તરંગ 29મું. ગોપાલ યોગી પાસે ઉગા અભ્યાસ શીખ્યા. ગોપાલ યોગીનો ભગવાને દેહ ત્યાગ કરાવ્યો, આમાં એ વાત આવશે. કાલે એ પણ વાત થઈ હતી કે યોગાભ્યાસનો હેતુ શું છે અને અત્યારે શું હેતુ માટે તેનો ઉપયોગ થાય છે. હે ઉત્તમ રાજા, હવે તમે સાંભળો, શ્રીહરિએ યોગનો અભ્યાસ જેમ કર્યો તે સાક્ષાત જેવી વાત છે તે હું તમને કહું છું. જેમ કર્યો ને જેવી વાત છે એ બધી કહું છું. યોગ અભ્યાસ કરન કો ગ્રંથ હિ ચમત્કાર.
યોગ અભ્યાસ કરન કો ગ્રંથ હિ ચમત્કાર. स्वपढन को अनंत ब्रह्मांडाधार प्रथम लगे स्वपढन को अनंत ब्रह्मांडाधार जी प्रथम लगे स्वपढन को अनंत ब्रह्मांडाधार प्रथम लगे स्वपढन को अनंत ब्रह्मांडाधार
अनंत ब्रह्मांड आधार रूप श्री हरि योग कला नो अभ्यास करवा मांड्या हेमाई योग कला नो अभ्यास करवा प्रथम चमत्कार रूप ग्रंथ ने भणवा मांड्या ग्रंथनी आया विशेषता बतावी दी चमत्कार रूप ग्रंथ યોગના અંગ આઠ છે પહેલા તો તેના નામ શીખ્યા એકડે એકથી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ એમ બધું ગોખ્યું આઠ અંગ કોઈ પણ વસ્તુ માણા પ્રથમ શીખે તો આમ જ હોય કાંઈ ન આવડતું હોય ને કાંઈ ન ખબર પડતી હોય પણ ધીમે ધીમે તમે જુઓ તો એવો માસ્ટર થઈ જાય બોલો અભ્યાસ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે માટે અભ્યાસ ઉપર હવે પ્રીતિ રાખવી ભગવાન શ્રી હરિને યોગીના યોગના મૂળભૂત તે આઠ અંગ શીખવામાં મનમાં ઘણો જ ઉમંગ હતો એમ કે મારે શીખવું જ છે બુદ્ધિ ગુણ ભંડાર યોગ કે ભંડાર બરની યહ મનુષ્ય ચરિત્ર ઉદાર કરત અનંત જન મોક્ષ હિત વર્ણી સ્વયં બુદ્ધિના અને ગુણના ભંડાર છે એ યોગના પણ ભંડાર છે છતાં અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે ઉદાર મનુષ્ય ચરિત્ર કરતા હતા અષ્ટાંગ યોગના અલગ અલગ સુખરૂપ જે નામ છે તેને હું કહું છું તે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ ક્રમશ આઠ યોગના અંગ છે પ્રથમ સુખદાયી શ્રી હરિએ તે આઠે અંગોને થોડા જ દિવસમાં શીખી લીધા એક વાર જે બતાવવામાં આવ્યું હોય તેને વર્ણી તરત જ શીખીને દેખાડી દેતા એક બેર અંગ બતાવત જે હું તરત શીખી દેખાવત તે હું પ્રથમ શીખે જોજો અંગા સો કરી કે દેખાવત ઉમંગા અને પહેલા જે અંગ શીખ્યા હોય તેને પણ ઉમંગથી છેઠ છેલ્લે પણ સિદ્ધ કરી દેખાડતા વિદ્યા ભણનારાની બે પ્રકારની તાકાત હોય છે એક તમે એકવાર કોણ તરત શીખી જાય આ એની એક તાકાત બીજી તાકાત એ કે પછી છેલ્લે સુધી વર્ષો પછી પણ તેને યાદ હોય આ બીજી તાકાત છે ઘણા માણસ એકવાર કહો એટલે શીખી જાય તમને કંઈ બતાવે પણ પછી થોડોક સમય જાય પછી પૂછો તો કાંઈ ખબર ન હોય એને એક તાકાત કહેવાય એક ન કહેવાય અને ઘણા માણસ એવા કે તમે કોણ તરત શીખી ન શકે ધીમે 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 શીખે પણ શીખે પછી ગમે એટલા સમય પછી પૂછો નહીં એને ખબર હોય આમ છે કોકમાં આ તાકાત ને કોકમાં આ તાકાત ને કોકમાં બે તાકાત હોય નીલકંઠજીમાં બે તાકાત હતી બસ્તી બે પ્રકારની કહેવાય છે એ ભગવાન શીખ્યા નેતિક્રિયા શીખ્યા નાકમાં દોરો જવા દે આ નાકે જ કાઢે નેતિ કહેવાય પછી ધોતી ક્રિયા શીખ્યા સમજાણું ગળામાં ધોતી જવા દે પછી બારી કાઢે બહુ બગડેલી હોય હું ગાય તો નહીં જ આ કહેવાય ધોતી ક્રિયા બધો કદડો બહાર આવે શરદી બધીને કફ બહુ રહેતો હોય ને અને નેતી ધોતી બહુ કામની કુંજર ક્રિયા શીખ્યા નાકમાંથી પાણી આમ ખેંચી લે નાક પાણીમાં બોળીને શ્વાસ હારી અંદર જવા દે પાછું નાકથી કાઢે કાં મોઢાથી કાઢે નાકમાં દોરો જવા દઈને મોઢામાંથી કાઢે મોઢામાં દોરો જવા દઈને નાકે કાઢે આ બધી યોગની ક્રિયા કહેવાય અદ્ભુત ક્રિયા છે ઘણા પ્રકારની ક્રિયા છે મોઢેથી શ્વાસ લઈને નાક મોઢું બંધ કરીને કાનેથી શ્વાસ કાઢી નાખે હ કાનેથી હોય શ્વાસ લે પણ નાકે જ કાઢે આવું બધું યોગીઓને આવડે. આવું બધું વર્ણિ શીખતા હતા, નોલી શીખ્યા, નોલી સમજ્યા. એ બધી પેટની વાત છે. શંખ પ્રક્ષાલન નામે જે ક્રિયા એ પણ શીખ્યા, સમજાણું. હા, શંખ પ્રક્ષાલનમાં સમજો, તમે કહો છો એ નહી, આ તો ગુદા દ્વારાથી પાણી ખેંચે અને બધું સાફ કરીને પાછું કાઢી નાખે, એવી ક્રિયા યોગીઓને આવડતી હતી. આજે કોક કોક હશે જગતમાં એવા યોગીઓ, પણ હવે બહુ કાંઈ જડતા નથી. આ બધું ગોપાલ યોગી પાસેથી નીલકંઠજી શીખ્યા. પછી તે બધી ક્રિયાઓને વર્ણી ગુરુ ગોપાલદાસ યોગીને કરી બતાવતા, તે જોઈને ગુરુ ખુશ ખુશ થઈ જતા હતા અને મનમાં એમ વિચાર થયો કે આ વર્ણી કોઈ સામાન્ય મનુષ્ય નથી. એ વાત નાખી ગોપાલ યોગી કો કૃષ્ણ રહાયે મૂર્તિ ધરી કે સો યહાં આયે જાની કે તેહી દીન દયાલા મો પર કૃપા કરે કૃપાલા. ગોલોક ધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ અવતાર ધારીને એ પધાર્યા છે. દીન દયાળુ અને પરમ કૃપાળુ તે પરમાત્મા મારી ઉપર કૃપા કરીને આવ્યા છે એમ પોતે સમજ્યા. આવો એને મહિમા થયો ગોલોકાધિપતિ જેવો. ઉર્મે રાખી કે કૃષ્ણ કો ભાવા નિત્ય દર્શ કરત મુદ પાવા. ઉર્મે રાખી કે કૃષ્ણ કે ભાવા. આ કૃષ્ણ છે, આ કૃષ્ણ છે, આ કૃષ્ણ છે એમ રોજ દર્શન કરતા એ જ ભાવમાં. પરસ્પર યહ વિધિ મહિમા જાની ગુરુપનો રખત હિત આની. એકબીજાનો ખૂબ મહિમા રાખે છે અને એકબીજામાં ગુરુપણું રાખે છે, સમજાણું. વર્ણિ વનમાંથી કંદ મૂળ ફળ ફૂલ વગેરે લઈ આવતા, બંને ગુરુ ચેલો સાથે બેસીને પ્રેમથી જમતા. બંને એક વર્ષ આ રીતે સાથે રહ્યા અને શીખવાડ્યું, શીખ્યા. યોગની ક્રિયાઓ દ્વારા શરીરને નીચોવી નાખ્યું. શીત ઉષ્ણ મેઘ ધારકી સહે સભી શરીર તપ જોગ સહયું બન મે કરત ભય ધરી ધીર. હૃદયમાં ઘણી ધીરજ રાખીને ટાઢ તડકો અને વરસાદની ધારાઓને વનમાં આ કાયમ સહન કરતા અને આ રીતે તપ કરીને યોગ સિદ્ધ કરજો. બંનેને મહાન યોગ સિદ્ધ જોઈને ગોવાળ લોકોએ ઘણી ગાયોની સાથે તે યોગીઓની પાસે જ આવીને વસવાટ કર્યો. બાકી બીજા કોઈ નહોતા ને આવી શકતા, સાચું જ. પણ આ બેને ત્યાં જોયા એટલે ઓલાની હિંમત થઈને આવ્યા. ખોટું કાંઈ નહીં, વિદ્વાનોનું ખોટું કોઈ દી હોય જ નહીં, આપણે સમજવામાં ફેર હોય. ખાટાળા મોટા મોટા ઝાડ ઝાખરાને કાપી લાવી તેની ઊંચી વાડી કરીને ગાયોને રાખવા વાળો કર્યો. સતાસિંહ ત્યાં આવીને ગાયોને મારી નાખતા હતા, સમજાણું. તે ગોવાળોએ ગોપાલ યોગી પાસે આવીને પોતાની તે દુઃખભરી વાત કહી કે રોજ સિંહ આવીને ગાયોને મારે છે. અમે તો હેરાન થઈ ગયા છીએ, અમારે માટે તો આ મોટો ઉત્પાત થયો છે. ગાયોને બચાવવાના ઉપાય કરીને અમે તો થાકી ગયા છીએ. મોટી મોટી વાડિયું કરીને ડાંગા લઈને બેહીને હવે આપ બંને અમને મદદ કરો. આપ બંને સિદ્ધ યોગી છો, અમે આપને શરણે આવ્યા છીએ, નહીતર અહીં ન આવીએ આ જંગલમાં. ત્યારે ગોપાલ યોગીએ કહ્યું, ડરશો નહીં, અમે તેનો ઉપાય કરશું. આ તમે નિશ્ચિંત થઈને સુઈ જાઓ, જાઓ સુઈ જાઓ, આવતીકાલે અમે શંખનાદ કરશું, તેથી ફરી વાર ક્યારેય સિંહ નહીં આવે. તમે મનમાં એવો નિર્ધાર કરી લ્યો, આરામથી સુઈ જાઓ. ત્યારે તે પશુપાલ ગોવાળો ખુશી થયા, કારણ કે તેઓ કાયમ યોગીને દૂધ આપતા, સેવા કરતા. નિશી ભાઈ તબ શંખ બજાય કોશ કોશ લગ શબ્દ શોક છાય બન તરુ ગિરી ગગન જે હા શબ્દ છાય રહે સબ યે હા. રાત પડી ત્યારે ગોપાલ યોગીએ શંખ ફૂક્યો, એવો ફૂક્યો કે ચારેય કોર એક એક કોશ ઉજી તે અવાજ સંભળાયો. ક્યાંક 12 કોશની પણ વાત આવે છે. તે અવાજ વનના વૃક્ષો પહાડ અને આકાશમાં સર્વ સ્થળે છવાઈ ગયો. હિંસકજી એ કહાવત જે તે સબહી પલાયન કીને તે तिहां सिंह फेरन आए कब हूँ, भयो प्रताप योगी को तब हूँ। न आए कब हूँ ते आवाज सांभळी ने जेटला हिंसक प्राणी होता ते बधा भागी गया। हिंसक जी एक कहावत जेते ऊभी पुछड़ी गया बधाय, अने फरीवार क्यारे सिंह ते जग्याए आव्या नहीं। ત્યાં યોગીનો આવો પ્રતાપ રહ્યો હતો। બાર બાર કોઈ સુધીના બધા ગોવાળ તે સમયે દૂધ અને દહીં લાવવા માંડ્યા, અને બાળ ગૌમાં ક્યાંય હિંસક પ્રાણી ત્યાં નહોતા। જો એમનું હાસું પીડ્યું, વિદ્વાનોનો કોઈથી ખોટું પડે નહીં, અને બાર ગૌમાં ક્યાંય હિંસક પ્રાણી હોય તો ગોવાળો બાર બાર ગૌથી દૂધ બૂધ લઈને આવી કેવી રીતે શકે, વૈશ્માને ફાડી જ ખાય। તો વિદ્વાનો બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી સાર કાઢતા હોય છે। બાર બાર કોઈ સુધીના બધા ગોવાળો તે સમયે દૂધ અને દહીં લાવવા માંડ્યા, બોલો। બાર બાર ગૌથી ગોવાળો સત્સંગ થયો, એકાબીજાના હગાન ફરવાડ હોય, નેહડામાં આવતા જતા હોય, સંબંધ થતા હોય, લગ્ન થતા હોય, દીકરીઓ વળાવતા હોય, લેવા જતા હોય, તે બધા ભેગા જ્યાં ત્યાં થાય ને ત્યાં વાતું આ બે યોગીની જ કરે કે અમારે ત્યાં ત્યાં વડલાની છે, બે જોગી છે, બીજલ તક હું કહે છે કે હારે વાળા વાળા વાત કરો, એવા શંખ ફૂક્યો ને ભાગ્યા બધા સિંહ અમે જોયું ને, પછી નથી આવ્યા અમે તેમને દૂધ દઈ છે સેવા કરી, તો મારે બગણો લાવું તો જીકાની બહુ કે આપણી બધી ગાયનું લઈ જજો, પણ બે જણા કેટલું પીવે। આમ બાર બાર કોષથી શ્રી હરિની માટે ગોવાળો દૂધ લાવતા હતા। એવી અદભુત વાત આવી આમાં, દહીં હોટ લાવવા માંડ્યા, કેટલાક તો ખીર બનાવવા માટે સોખાઈ લાવતા હો, હા ઘણી ના કહેવામાં આવે છતાં કોઈ તે લાવતા અટકતા જ નહીં, ના બહુ પડી કે ભાઈ રવા દો નથી જરૂર રવા દો, તો કે ના લ્યો જમો। આમ ગાયો અને ગોવાળો સુખી થયા, સવે મુનિઓનો અપાર પ્રતાપ જાણ્યો, નરનારીઓ બધા એમ બોલતા કે મુનિના પ્રતાપ સિવાય આવું બને નહીં। યોગ શીખ્યા પછી દિવસનો જે સમય બચતો તેમાં શ્રીહરિ ગીતાનો પાઠ કરતા, એકલું યોગ જ શીખતા એવું નહીં, સમય બચે એમાં ગીતાનો અભ્યાસ કરતા, તેમાં બીજા અધ્યાયને તો રાત દિવસ વાંચ વાંચ જ કરતા, જોયું તેનાથી આત્માની શુદ્ધતા જણાતી હતી, એમાંથી પ્રભુ આત્માનું જ્ઞાન મેળવતા હતા, આત્માન દેહ અલગ છે એવું એમાંથી ઢટકીર્યા કરતા વાંચી 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 વાંચીને। આપણે પણ આ બધું કરવું જોઈએ, આપણા માટે તો ભગવાને લીલા કરીશ, એમને તો હું આવું બધું શીખવાનું હોય પ્રભુને। આત્માનું જેવું સ્વરૂપ છે તેવું મનમાં દ્રઢ નિશ્ચિત કર્યું, પછી પત્યાહારથી ઇન્દ્રિય અંતકરણને વશ કરીને શ્રેષ્ઠ અનુપમ રીતે આત્મસ્વરૂપનો વિચાર કર્યો। હવે આ બધું અટાણે જ આત્મસ્વરૂપનો વિચાર કર્યો હોય ને એવી વાત લખે છે, પણ હમણે વાત બદલશે। ઇન્દ્રિય પ્રાણ અંતકરણ તાકી વૃત્તિ જોઉં, આત્મા સન્મુખ વારે સો ધીરે ધીરે કરશો હું। ધીરે ધીરે ઇન્દ્રિયોની અને અંતકરણની વૃત્તિને પાછી વાળીને આત્મ સન્મુખ કરી દીધી। આવું ભગવાન નીલકંઠજીએ કર્યું।
ऐसे साधना किन अभ्यास करत भये काल कहे, धारणा की अभ्यास करत भये काल कहे,
अभ्यास करत भये काल कहे,
आवी धारणा करी
भये काल कहे,
अभ्यास करता करता कई काल व्यतीत थई गयो।
आत्मा विषे प्रवीण ધીર ભયે અખંડ અચલ, આત્મા વિશે પ્રવી ધીર ભયે અખંડ અચલ,
ધીર ભયે અખંડ અચલ,
ધીર ભયે અખંડ
હે અજ ધ્યાન હિ અરુ યોગ તાકી ભગવત સાજો અતિ,
ધ્યાન હિ અરુ યોગ તાકી ભગવત
ત્યાગ કર સબ ભોગ કરે તબ હી હોત હે તે,
ત્યાગ કર સબ ભોગ કરે અબ હી હોત હે તે,
કરે તબ હી હોત હે તે,
કરે તબ હી હોત હે તે।
આવી ધારણા કરી પછી તેનો અભ્યાસ કરતા કેટલોક સમય વીત્યો ત્યારે આમ આત્મ સ્વરૂપની પ્રવીણતા પ્રાપ્ત થઈ અને અખંડ તથા અવિચલપણે આત્મનિષ્ઠા સ્થિર થઈ. ભગવાન આત્મનિષ્ઠામાં પ્રવીણ થઈ ગયા. ધ્યાન અને ઓગની અત્યંત પરિપક્વ દશા તો જ્યારે બધા જ ભોગનો ત્યાગ કરે ત્યારે જ થઈ શકે છે. હા, સોઠામાં આવું કીધું, ધ્યાન હી અરુ યોગ તાકી પક્વ દશા જો અતિ ત્યાગ કર સબ ભોગ કરે તબહી હોત હે તે. ભોગ ભોગીવા કરે તો યોગ ભોગની સાધના થઈ શકે નહીં, ધ્યાનની બી થઈ શકે નહીં. ધ્યાનની પક્વતા અને યોગની પક્વતા કરવાવાળાએ હવ પ્રથમ બધા જ પ્રકારના ભોગનો ત્યાગ કરવો જોઈએ. વનમાં યોગીની ક્રિયાઓ અને કરતા કરતા શ્રીહરિ ગોપાલ યોગીને કહેતા કે ભગવાનની દયાથી હું યોગની કળાઓને તત્કાળ સારી રીતે શીખી ગયો છું. હા ગોપાલ યોગી, પ્રભુની કૃપાથી બધું શીખી ગયો છું. જેને પોતાનો આત્મા કહેવાય છે તેને હું અત્યારે અખંડ દેખું છું. તે આત્માની બ્રહ્મની સાથે એક હોવાની ભાવના કરું છું તેથી હું બ્રહ્મરૂપ થઈ ગયો છું, ખાલી આત્મરૂપ નહીં. આને બ્રહ્મયોગની સમાધિ કહેવાય છે. તે સમાધિને ગોપાલ યોગી શીખ્યા. શ્રીહરિએ પણ સર્વશ્રેષ્ઠ ભાવના રાખીને અને કરુણારસ પૂર્ણ થઈને એવી એ યોગ સાધના બ્રહ્મયોગની સમાધિરૂપ યોગ કળા ગોપાલ યોગીને શીખવી. ભગવાન નીલકંઠને દેહથી નોખો આત્મા માનવામાં તો કુશળતા હતી, આત્માને અક્ષર માનવામાં કુશળતા પાછી પ્રાપ્ત હતી જ, પણ આ ફરીને શીખ્યા એવું પાછી વાત કરી. ક્યાંક ક્યાંક કેમ કે અમે તો માતાના ઉદરમાં હતા તે દાડાના આત્માને દેખી છે. આ બધી ભગવાનની લીલા. પછી ગોપાલ યોગીએ કીધું કે આ તમને જે આવડે છે ને આત્માને અક્ષરરૂપ કરવાની કળા, એ યોગ કળા મને શીખવાડો. પછી ગોપાલ યોગી ચેલા થયા અને નીલકંઠજી ગુરુ થયા અને એ પાછું એને શીખ્યું. લ્યો આવું છે, કૃપા કરીને શીખ્યું. વગર કૃપાએ તે યોગ કળા મળી શકતી નથી. લ્યો, કૃપા વિના કે મેળ પડતો નથી. ગોપાલ યોગી તરંત બ્રહ્મરૂપ થયા અને બ્રહ્મરૂપ પોતાના આત્મામાં બિરાજમાન શ્રી હરિના અનુપમ સ્વરૂપના એમને દર્શન થયા. જ્યારે ગોપાલ યોગીને બ્રહ્મયોગનું જ્ઞાન પરિપક્વ થયું ત્યારે તેઓ એમ બોલ્યા કે શ્રી નારાયણ ઋષિએ મારા ઉપર ઘણી કરુણા કરી છે, તે સુખકારી પ્રભુ બ્રહ્મચારી રૂપ લઈને મને અહીંયા દર્શન દેવા પધાર્યા છે. એને આ સુધી નીચે થયો નારાયણ સુધી અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે આ વનમાં વિચરણ કરવા આવ્યા છે. વન વિચરણની અત્યંત રૂચિને દેખીને હું કહી શકું કે આ વર્ણી છે તે નરનારાયણ છે. વન વિચરણની બહુ રૂચિ જોઈને કે હું કહું છું કે આ નરનારાયણ છે, કેમ જે નરનારાયણને આવું બધું તપ કરવાની વનમાં રહેવાની ઈચ્છા છે માટે આ નરનારાયણ છે એમ નિશ્ચય કર્યો. બોલો, એમાં કાંઈ સંશય રહેતો નથી. કેશ યું જાની ધરે જબ ધ્યાના મૂર્તિ મેં ચોટે એક તાના, નિજ દેહ કી સ્મૃતિ ભૂલે તેજ હી દેખત ભય અતુલે. આમ ભગવાન પ્રગટ શ્રી હરિનો અવતાર જેવો મહિમા સમજીને ગોપાલ યોગી જ્યારે ધ્યાન કરવા બેઠા ત્યારે ભગવાનની મૂર્તિમાં અંતકરણની વૃત્તિ એક તાન થઈને ચોટી ગઈ. પોતાના શરીરનું ભાન ભૂલી ગયા. અમાપ તેજ દેખાયું, અનંત શોભાના ધામ જેવું વૃંદાવન દેખાયું, જેનું બદ્રીવન કે તેના જેવું કોઈ અન્ય વન નામ છે. દુર્વાસાના શાપથી જે પ્રભુ પ્રગટ્યા છે, અનંત મુનિઓ પણ પ્રગટ્યા છે, આવું બધું તેમણે જાણી લીધું. જેનું બદ્રીવન કે તેના જેવું કોઈ અન્ય વન નામ છે, દુર્વાસાના શાપથી જે પ્રભુ પ્રગટ્યા છે, અનંત મુનિઓ પણ પ્રગટ્યા છે, આવું બધું તેમણે જાણી લીધું. ગોપાલ યોગીને ખબર પડી ગઈ. વૃંદાવનના વાસી જે શ્રીકૃષ્ણ ભગવાન કહેવાય છે, જે સુખના ધામરૂપ ગોલોકવાસી કહેવાય છે, તેમણે અત્યારે વર્ણીનું રૂપ ધારણ કર્યું છે. ગોપાલ યોગીએ કરેલા મોક્ષના ઉપાયરૂપ બધા સાધન પૂરા થઈ ગયા. તેણે શરીરમાંથી વૃત્તિ તોડી નાખી, અર્થાત તેનું શરીર છૂટી ગયું. જેને અનંત સુખમય કહેવાય છે તે ગોલોક ધામની પ્રાપ્તિ એમને થઈ. આ રીતે તરંગ 29મો સમાપ્ત થયો. તરંગ 30મો આપની આગળ વાંચું છું. ગોપાલ યોગીની ઉત્તર ક્રિયા કરી પૂર્વમાં શ્રીહરિનું પ્રયાણ બાંશી શહેર ગયા અને ત્યાંથી પ્રભુ આદિવારા પહોંચશે. સ્વયં શ્રીહરિએ ગોપાલ યોગીનો અગ્નિસંસ્કાર કર્યો, એમની ઉત્તર ક્રિયાઓ કરી, પછી થોડા દિવસ રહ્યા અને પૂર્વ તરફ અમાપ રીતે ચાલ્યા. કેટલું રોજ હાલવું એનું માપ જ નહીં. અધિક અધિક બન દેખતે ચલે આપ એકેલ, બાંશી આયે શહેર એક તિહા રહે રંગ છેલ. વધારે ને વધારે વનોને દેખતા શ્રીહરિ સ્વયં એકલા ચાલ્યા. આગળ એક બાંશી નામે શહેર આવ્યું. હવે અદભુત મજાની વાતો આવે છે. રંગ છેલા શ્રીહરિ ત્યાં રોકાયા. મનમોહક સ્વરૂપ એને રંગ છેલા કહેવાય. બાંશીથી થોડે દૂર એક સુંદર નદી વહેતી હતી. તેને દેખીને વર્ણીના મનમાં આનંદ આનંદ થઈ ગયો. વર્ણી રોજ એ નદીએ નાવા જતા. એનું નિર્મળ નીર જોઈને શ્રીહરિને બહુ મજા આવી જતી. ચોખ્ખું પાણી ગમતું બહુ પ્રભુને. કિનારે કેટલાય બાગ બગીચાઓ હતા, તેમાં હજારો પંખીઓ રહેતા. મોટા મોટા નેતરના થુંબડાઓથી જમીન ઢંકાયેલી હતી. કમળોથી પણ તે ભૂમિ શોભતી હતી. અનંત ભમરાઓના ટોળા તેના ઉપર ગુંજારો કરતા હતા. તેને નિત્ય શ્રીહરિ સાંભળતા, કમળ જોતા, પાણી જોતા, ભમરા જોતા, કમળોની સુગંધ લેતા ખુશ ખુશ રહેતા. રોજ ત્યાં જઈને શ્રીહરિ યોગની ક્રિયાઓને કરતા. એમ કરતા કરતા ઘણા દિવસ વીતી ગયા. જ્યાં જે સુંદર પંખીઓ ત્યાં રહેતા હતા, એક દિવસ ત્યાં રાજાના નોકરો આવ્યા. બાંશી શહેરના રાજાના નોકરો. નોકરોએ આ સુંદર પક્ષીઓને જોયા અને શ્રીહરિ ત્યાં યોગ સાધના નદીને કિનારે જ કરતા હતા. તેમ છતાંય શ્રીહરિની કોઈ મર્યાદા રાખ્યા વિના જ એમણે બંદૂકમાંથી ગોલી ચલાવી પંખીઓને અપાર રીતે મારી નાખ્યા. પંખીઓએ ચીસ પાડી અને તેના પ્રાણ નીકળી ગયા. શ્રીહરિ બહુ દિલગીર થઈ ગયા. મુખથી રામ 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 બોલવા લાગ્યા. તાદિન હરિ કિન ઉપવાસા, તે તટસે દૂર ગઈ અવિનાશે. તે દિવસે ભગવાને ઉપવાસ કર્યો અને એ જગ્યાએથી એ નદીના કિનારાથી આમ દૂર વ્યા ગયા. તેહી શહેર કો ત્યાગ હી દીના, નદી ઉપર રહે સો પ્રવીના. શહેરથી તો નદી દૂર હતી પણ મહારાજ ત્યાંથી વધારે દૂર વ્યાઈ ગયા. શહેરનો ત્યાગ કરી દીધો અને નદીને કિનારે ભગવાન રહે છે. જ્યારે અડધી રાત થઈ હશે ત્યારે શ્રીહરિએ સહજ સ્વભાવે એવો સંકલ્પ કર્યો, આ શહેર નથી હારું, આ શહેરમાં આગ લાગો. આવો ભગવાને સંકલ્પ કર્યો. તેવો સંકલ્પ કરવો તે સંતોની રીત નથી. ભગવાન શ્રીહરિને સંકલ્પ તો થઈ ગયો પણ આવો સંકલ્પ કરીને ફરી પાછો વિચાર કર્યો કે આગ લાગે. આવો વિચાર મને થઈ ગયો એ બરોબર નહીં. આવો વિચાર મારે ક્યારેય બુરો કરવો જોઈએ નહીં. કેમ જે આવો સંકલ્પ કરવો એ સાધુને શોભે નહીં. ક્ષમારૂપી ગુણ જ સાધુને શોભાડે છે. છતાં પણ મને આવો સંકલ્પ કેમ થઈ ગયો? આમ ભગવાન વિચારતા હતા ત્યાં તો ભગવાનના સંકલ્પને લઈને બાંશી શહેર તત્કાળ સળગ્યું. આગ લાગી ગઈ. આગની મોટી મોટી જ્વાળાઓ નીકળવા લાગી. નીલકંઠજીએ દૂર નદીને કાંઠે બેઠા બેઠા શહેર હળગતા જોયું. એમાંય રાજભવન પ્રથમ જ હળગ્યું. રાજદરબારમાં જ યજ્ઞ લાગ્યો, સમજાણું, અને આખો દરબાર ગઢ અગ્નિથી લપેટાઈ ગયો. બીજા બધા લોકો તો રાજદરબાર ગઢ છોડી બહાર નીકળી ગયા. રાજાએ બહાર નીકળી ગયા, પોતાની રાણીને કાઢી લીધી, છોકરાને રાજાએ લઈને બહાર કાઢી લીધા. પણ જે પેલા બે નોકરો હતા કે જેણે નીલકંઠજીને દેખતા હિંસા કરી હતી, એ બંને અંદર બળીને ભરતું થઈ ગયા અને બીજા બધા કુશળ ક્ષેમ રહ્યા. શ્રી હરિએ તે જોયું એટલે તરંત નદીના પાણીમાં પ્રભુ પડ્યા, અને ભગવાન જેવા પાણીમાં પડ્યા એવી બધી બાંસી શહેરમાં લાગેલી આગ ઓલાઈ ગઈ, પોતાની ત્યાંની એકતા બતાવી દીધી અને શહેર આગથી બચી ગયું. પછી શ્રી હરિએ તત્કાળ નદીમાં સ્નાન કર્યું, પછી હાથમાં પાણી લીધું અને ભગવાન શ્રી હરિએ પોતે પોતાની વાણીને શાપ દીધો, કોઈ દિવસ ભૂલથી પણ જો કાંઈ મલિન ઘાટ થઈ જાય તો તે મલિન ઘાટ તે જ ક્ષણે નિષ્ફળ થઈ જાઓ, એમ કરીને પાણી મૂક્યું. પોતે પોતાની વાણીને શાપ દીધો એટલે કે પોતાના ભૂંડા ઘાટને શાપ દીધો કે કોઈ વાર મને આવો અયોગ્ય ઘાટ થઈ જાય તો તે બળીને ખાક થઈ જાઓ. આ તો અદ્ભુત કથા છે. આવી કથા તો કોઈ સાધુ કોઈ અવતારના આખ્યાનમાં સાંભળી નથી કે પોતે પોતાની વાણીને શાપ દીધો એવું. એટલે પોતે પોતાના નબળા ઘાટને શાપ દીધો કે ઘાટ સિદ્ધ થાય જો પણ હારા હારા, નબળા સંકલ્પ કોઈ દી મારા સિદ્ધ ન થાય છો, એમ શાપ દીધો. ત્યાંથી શ્રી હરિ પૂર્વ દિશાના વનમાં ચાલ્યા. પોતે એકાકી હતા, કોઈ પણ હારે હતું નહીં. તે વનમાં ઘણા જોરદાર સિંહ રહેતા, સિંહોના ટોળે ટોળા ત્યાં ફરતા. ત્યાં એક મોટી નદી દેખી સુખકારી શ્રી હરિ તે નદીને કિનારે રહ્યા, ફળફૂલ લાવીને જમતા, વનને જોઈને ત્યાં આનંદથી રહેતા, આ રોજ યોગનો અભ્યાસ કરતા, બીજા કોઈની આશા રાખતા નહીં. જ્યારે કેટલાક દિવસ ત્યાં રહ્યા ત્યારે એક દિવસ એક સિંહ આવ્યો. વરણી ધ્યાનમાં બેઠા હતા ને, ત્યાં સિંહ આવીને વરણીના ચરણોને ચાંટવા લાગ્યો. વરણી તરત ધ્યાનમાં જાગ્યા. ત્યારે વરણીએ સિંહને પકડી લીધો, પગ ચાંટતો હતો ને, જે જાગીને તરત પકડી જ લીધો, બકરી પકડે એમ. અને ભગવાન શ્રી હરિએ સિંહને પકડી લીધો અને સિંહે પણ બકરીની જેમ પકડાઈ જઈને કાંઈ કર્યું નહીં. વરણી પાસે એકદમ દીન થઈ ગયો, જેવી બકરી હોય તેવો તે સિલવાન બની ગયો. તે સમયે વરણીના મનમાં સંકલ્પ થયો, સિંહ ઉપર સવારી કરું. આ બધું જગતના સાધુ સંતોને શ્રી હરિ શીખવાડે છે કે નબળા આવા ઘાટ કરવા નહીં, શહેર બાળવાના. આ જગતમાં તો અજ્ઞાની જીવ હોય જ બધા. સાધુ સંતો આવા બધા ઘાટ કર્યા કરે ને ખોટા શાપ દીધા કરે, પોતાનું ધપ ભજન તપ ભજન પૂઈને બળી જાય. સમજ્યા? વિશ્વામિત્રની જેમ વારે વારે નવરા થઈ જવાય, ફરીને તપ કરવું પડે, પાછું હજાર વર્ષનું ભજન કરવું પડે. મહારાજને વિચારે આવ્યો કે સિંહ ઉપર સવારી કરું, અને આ વખતે ગામોગામ સિંહ ઉપર સવારી કરીને જ ફરું. તેમ કરવાથી બધા લોકો આશ્ચર્ય પામશે, બધાને એમ થશે વાહ 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 જોગી વાહ, અને બધા મને સિદ્ધ માનીને પૂછશે. હે, તો શ્રીફળને હાકરના પડા અર્પણ કરશે, ચંદન ચરસશે ને બધું મારી બોલબાલા થઈ જાય. તેમ કરવાથી બધા લોકો આશ્ચર્ય પામશે ને બધા સિદ્ધ માનીને મને પૂછશે. આવું વિચારીને જ્યારે સિંહ ઉપર સવારી કરી બેસી ગયા, લો તેની પીઠ ઉપર બેસીને ગામ તરફ ચાલ્યા. મહારાજે કરી હોય સિંહની અસવારી અને ગામ તરફ હાંકી મળ્યો સિંહ. ત્યાં વળી સિંહની અસવારી કરતાં કરતાં મનમાં વિચાર થયો, એમ સિંહનું મોઢું જોઈને વિચાર થયો, આ સિંહ તો ઘણું કઠોર પ્રાણી કહેવાય, કોણ જાણે શુંનું શું થઈને ઊભું રહે, આનીમાં તે હું ક્યાં બેઠો, હે આમાં તો ઘણી વાતો સમાયેલીશ, એવું બોલ્યા. આ ધંધો સારો નહીં, મોટા સિદ્ધનું આ કામ નથી, એમ વિચારીને તે જ સ્થળે સિંહને છોડી દીધો. મોટા સિદ્ધની આવી કોઈ રીત હોતી નથી, આવો દેખાવ કરવો તે તો પાખંડીની રીત છે. બોલો, સિદ્ધ થવું ને સિંહ માથે બેહીને પૂજાવું મનાવવું, આ બધું તો કહે છે મોટા સાચા સિદ્ધને ન ફાવે. પાખંડી લોકો પાખંડથી જ પેટ ભરતા હોય છે, પાખંડ વિના કોઈ લોકો માને નહીં. આવી સિદ્ધિઓ દેખાડવી તે તો પાખંડીઓની રીત છે. એટલે આ પાખંડીઓને આ બધા પેટ ભરવાના ધંધા, અને આવા પાખંડીઓને પાખંડ સિંડા સિવાય બીજા લોકો માને નહીં. હે, આ તો બધી પાખંડીઓની રીત છે. રાજાથી રાખ સુધીના બધા જ લોકો સિદ્ધિની જ આશા રાખે છે, કાંઈક ને કાંઈક હોઉં ને સિદ્ધિ જોઈ, અને સિદ્ધિને લઈને કહે છે કે આ આવા સિદ્ધ છે, આ એવા સિદ્ધ છે, આ તેવા સિદ્ધ છે. મૂળ ભૂખ બધાની સિદ્ધિની, એટલે સિદ્ધનો મહિમા બહુ. બધા દેવોમાં શિવજી જેવા કોઈ સિદ્ધ નહીં, બધા દેવો પણ તેમની પાસે આશા રાખે છે. શિવજી મોટા સિદ્ધ છે તે વાતની વાતે દેવો બધા શિવજી પાસેથી કાંઈક ને કાંઈક સિદ્ધિની આશા રાખે. સમજાણો, જેને ભગવાનની આશા છે તેના સમાન બીજો કોઈ સિદ્ધ ગણાય નહીં. લો, ભૂખા કાઢી નાખે એવું સૂત્ર આવ્યું. પહેલાં આખા જગતનું ચિત્ર દોર્યું કે મોટા ભાગના માણસો સિદ્ધ થઈને પૂજાવાની આશા રાખે છે અને આવા રીતના પાખંડ કરે છે, અને જગતે આવા પાખંડી પાસેથી સિદ્ધિની આશા રાખીને ખૂબ એને પૂજે છે, અને આ રીતે એક શંકર સિદ્ધ છે, દેવતાઓ એની પાસે સિદ્ધિની આશા રાખીને પૂજે છે. આવું બધું જ જગતમાં હાલે છે. પણ ખરેખર આવી સિદ્ધિ ફિદ્ધિની કે સિદ્ધની આશા ફાશા કે સિદ્ધ થઈને સિંહમાંથી બેન ફરવું પૂજાવવાની આશા ભાષા બધું છોડી એક ભગવાનની જ જેને આશા છે તેના સમાન બીજો કોઈ સિદ્ધ ગણાય નહીં. ભગવાન સિવાયની જે આશા રાખવી એ જ સિદ્ધને વિશે મોટું દૂષણ છે, એને સિદ્ધ ન કહેવાય. ભગવાન સિવાયની આશા જેને નહીં એ સાચો સિદ્ધ. બોલો, ભલે ને ગમે એટલી સીધાઈ દેખાડે, અગ્નિ આકાશમાંથી વરસાવે કા પથરા વરસાવે મગની રામની જેમ, કાં તો પાણીમાંથી આસન કરીને બેહે, ઓ મોઢામાંથી અગ્નિ કાઢે, કાંઈનું કાંઈ કરે, પણ તે સિદ્ધ નથી. કેમ જે એને ભગવાન સિવાયની કેટલીક આશાઓ છે, માટે એ તો બિચારો માયાનો જીવ છે. અને જેને આવું ભલે કાંઈ ન આવડતું હોય, પણ એક ભગવાનની જેને આશા છે એ જ સાચો યોગી સિદ્ધ પુરુષ છે. લ્યો, અદ્ભુત વાત આવી. જેને પોતાને પૂજાવાની આશા હોય છે તેને સિદ્ધ જાણવો નહીં, પણ તે અસિદ્ધ છે, અસિદ્ધ એમ જાણવું. મોટપમાં સૌથી મોટપ એ છે કે જે ભગવાનના ચરણોમાં હેત કરવું. લ્યો, પોતાને પૂજાવાની ઈચ્છા છે ને એ જ બહુ મોટું સાધુ સંતોને દૂષણ છે. ભગવાન શ્રીહરિમાં અખંડ મન રાખવું ને પરમેશ્વરમાં જોડાવવું એના જેવું કોઈ સાધુ સંતોનું સન્માન નહીં, પૂજન નહીં, મોટેપ નહીં. લોકો તો હું પૂજીને દઈ દેવાના, એની પાસે છે હું હે. માટે સાધુ સંતો એ ભગવાનને પૂજવાની ઈચ્છા રાખવી, પોતે પૂજાવાની ન રાખવી. હવે બહુ અદ્ભુત વાત કરે છે, જે ભગવાનના ચરણોમાં હેત કરવું એ સૌથી વધારે વધારે મોટેપ છે. જેને હરિચરણોમાં હેત હોય એના બધા જ સાધન પૂરા થઈ ગયા જાણવા, અને જેને હરિના ચરણમાં હેત નથી તેના બધા સાધનોને અધૂરા જાણવા. ભલ પાણીમાં થાસન કરે, ભલે નોળીને બસ્તીને ક્રિયાને જે કરવું એ કરે, મોટા ભલે આમ મોઢામાંથી અગ્નિના ફૂંફાડા કાઢે, પણ એના બધા સાધન અધૂરા જાણવા. અધૂરે સાધન કરકર મરહી તોહું ભવ સિંધુ ન તરહી, તરને કો એક હરિપદ નાવા સો નાવ તેહી દી ન છટકાવા. અધૂરા સાધન કરીને જેનું મરણ થાય છે તે સંસાર સાગરને તરી શકતો નથી. સાધન પૂરા કરીને મરવું એ જ હવને માટે સારું છે. અધૂરા સાધને મરે એને વળી પાછું ફરી વાર અવતરવું પડે છે. સંસાર સાગરને તરવાનું સાધન તો એક ભગવાનના ચરણરૂપી નાવ છે, નિર્ભય ચરણનાથના. એમાં બેસીને એ નૌકામાં બહુ લોકો સમુદ્ર તરી ગયા. તે નાવ મરણના દિવસે ક્યાંથી છૂટે, કેમ જે નાવ તો અદ્ભુત છે. અર્થાત અંત સમયે તે નાવ છટકવાનું નથી શ્રીહરિના ચરણરૂપી, બાકી કશું સાધન કામ આવવાનું નથી. ભગવાનના ચરણોના રસમાં જ રાચતા ભક્તો કહે છે કે ચરણરૂપી નાવ વિના હવે સંસાર સાગર તરાશે જ કેમ, ન જ તરાય, ચરણરૂપી નાવથી તરાય. પોતાના હૃદયમાં જો વિચાર કરીને જોવામાં આવે તો તેનાથી અત્યંત પ્રકાશનો અનુભવ થશે. તે પ્રકાશ થયા વિના તો કાંઈ દેખાય નહીં. જ્ઞાનનો પ્રકાશ હોય તો જ સાચું ખોટું હુજે. એટલા માટે જ રાત દિન સત્સંગ કરવામાં આવે છે. કે કોઈ પણ હિસાબે જ્ઞાન થાય. અને સત્સંગનું ખરું ફળ એ જ છે કે ભગવાનના ચરણોમાં નિવાસ મળે. જો મનમાં ક્યારેય સંતોષ ન થાય તો વારંવાર દુખાવ્યા કરે. સંતોષ જ સુખનું કારણ છે. સર્વ સાધનોમાં મુખ્ય સાધન એ એક જ છે કે મનમાંથી બીજી બધી આસક્તિ તજી દેવી, બધી આસક્તિ ભગવાન સિવાયની તજી દેવી. આ જ મોટા મોટું સાધન છે, મુખ્યમાં મુખ્ય સાધન છે. આ જ સાચી યોગ સાધના, આ જ સાચી સિદ્ધિ. ભગવાન સિવાયની તમામ વાસના તજી દેવી. જીવને ભાઈત ભાઈતની ઈચ્છાઓ રહે, માનની રે, વિષયની રે, વિચિત્ર વિચિત્ર સંકલ્પ જીવે મનમાં રાખ્યા હોય છે. ભગવાન સિવાય કોઈ સંકલ્પ ન રાખવો પૂરું. બોલો લ્યો, અદભુત વાત આવી. જીવનભર યાદ રાખવા જેવી કે ભગવાન સિવાય કોઈ સંકલ્પ રાખવો જ નહીં.
આપ સ્વરૂપ મેં રહે અખંડા,
આપ સ્વરૂપ
વર્ણી પોતે પોતાના સ્વરૂપમાં અખંડ નિમગ્ન રહેતા.
અસત હી જાનત પિંડ બ્રહ્માંડા,
પિંડ બ્રહ્માંડ ને અસત જાણતા હતા ત્યાં ક્યારેય નહોતા રહેતા.
અસત હી જાનત પિંડ બ્રહ્માંડા,
પિંડ બ્રહ્માંડ નો યોગ જ નહોતા થવા દેતા. આત્મયોગમાં રહી પરમેશ્વર યોગમાં રહેતા હતા.
દિશ બિન કોઉન દુજો રાહા,
દિશ બિન કોઉન દુજો રાહા,
ચલી કે ગયે આદિવરાહા,
ચલી કે ગયે આદ્યવરાહા,
આદ્યવરાહા.
સત્સંગી જીવનના શ્લોકનું બેઠું ભાષાંતર છે, એમની રીતે છે. કોને આવડે શ્લોક એમ બોલો છો? સારું કહેવાય, સાધુ આવા શ્લોકો શીખે છે તે બહુ સારું કહેવાય.
અખંડ બ્રહ્મ રૂપસ્થ નાસાગ્ર સ્થિર વીક્ષણ ધનુર્મુક્ત શર ઈવ પ્રાપ્યા વા સિદ્ધિનત્રયમ. દેહાનુસંધાનહીન ચિંતયન કૃષ્ણ મેકલ આદિવારાહ તીર્થમ સ પ્રાપ્યા વા સિદ્ધિનત્રયમ.
બસ હવે સાચું બોલો. અખંડ બ્રહ્મરૂપસ્થો ચિંતયન કૃષ્ણ મેકલ નાશાગ્ર સ્થિર વીક્ષણ વાદીવારામાં તણી દે. સરસ સરસ. વર્ણી સ્વસ્વરૂપમાં અચળ સ્થિતિ રાખતા, જ્યાં દેહને અને બ્રહ્માંડને નાશવંત જાણતા, એમાં સ્થિતિ નહોતા રાખતા. દિશાના અનુસંધાન સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. બસ ઉગમણું જવું એટલે ઉગમણ આયલા જાય, રસ્તો ફસતો કાંઈ નહીં. દિશાનું જ અનુસંધાન, આ સિવાય કોઈ માર્ગ નહીં. આ રીતે ચાલતા વર્ણી આદિવરાહ તીર્થમાં પહોંચ્યા. નેપાળ રાજ્યમાં કોશી નદીના કિનારા ઉપર આ તીર્થ આવેલું છે. ત્યાં મંદિરમાં વરાહ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે. ત્યાં નીલકંઠજી પહોંચ્યા. ત્યાં 3 દિવસ રહ્યા અને પૂર્વવાસીઓને દર્શન આપ્યા. લોકોએ વર્ણીને મહાન સિદ્ધ છે એમ માનીને ખૂબ જ પ્રેમથી માન્યા પૂજ્યા. બોલો, બધા માને પૂજે જ, આશા ન રખાય. આશા તે ભગવાનની રાખવી. નીલકંઠજી બધી આશા છોડી દીધી તોય બધાએ માને પૂજે.
શ્રી હરિતા કુ કહત ભય સ્વધર્મ કે બાત ભાગવત કે વચન લહી મોક્ષ કરણ સાક્ષાત.
શ્રી હરિતે લોકો આગળ સ્વધર્મની વાત કરતા અને ભાગવતના વચનોને આધારે વાત કરતા. ભાગવતજીના વચનને આધારે નિશ્ચિત મોક્ષ કરનારા એકાંતિક ધર્મની વાત ભગવાન કહેતા. એમનામ નહીં ઉધડો ઉધડે. શ્રી હરિના ઉપદેશ વચન સાંભળ્યા ત્યારે તેમને મિથ્યા ગુરુની સમજ પડી. લોકોને યમદૂતનો અને કાળનો ભય લાગ્યો. યથાર્થ જ્ઞાન થયું એટલે બુદ્ધિશાળી સાત્વિક લોકો શ્રીહરિને શરણે થયા. લ્યો આ બધું જ્ઞાનનું ફળ. જ્ઞાન થાય એટલે ખોટા માણા ઓળખાય, જ્ઞાન થાય એટલે ઝંપુરીનો ને કાળનો ને જન્મ મરણનો ને લક્ષોરાશીનો ને ગર્ભવાસનો ભય લાગે. જેને આ બધાનો ભય નથી ને મો અજ્ઞાની છે. હો ઓલે એને જન્મ મરણનો ગર્ભવાસનો લક્ષોરાશીનો ભય લાગે. જેને આનો ભય લાગે છે ને સમજણા છે ને જ્ઞાની છે. જો ઓલા લોકોને ભય લાગ્યો, ભગવાનની વાત સાંભળીને ભય લાગ્યો, યથાર્થ જ્ઞાન થયું એટલે બુદ્ધિશાળી સાત્વિક લોકો શ્રીહરિને શરણે થયા. લ્યો હારા ને સાત્વિક હતા એ થયા, ઝાડધારા ને તામસીન એવા હતા એ કોઈ ન શરણે થયા. લોકોને જ્યારે ભગવાન ઓળખાયા ત્યારે સૌ ભગવાનનું ભજન કરવા લાગ્યા. પ્રગટ શ્રીહરિનું ભજન આદર્યું એણે, તેમના મોહ અને અજ્ઞાન જતા રહ્યા, અર્થાત એમનું કલ્યાણ થઈ ગયું. તેમણે બધા ફેલફિતર છોડી દીધા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિ ચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂર્વમાં ગોપાલ યોગીની ઉત્તર ક્રિયા કરી પૂર્વમાં પ્રયાણ બાંશી થઈ આદિવરા આવ્યા. એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.